ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ ಪತ್ರ ಸಮೀಕ್ಷಾ ಪತ್ರಾಂಕ 193 ಒಂದು 192 ದೇವಿಷ್ಯ ವಿಚಾರ ಕರೀಶ್ 193 ಮಾ ತೋ ಮುಮುಕ್ಷುವನೆ એક સૂચન કર્યું છે. મુમુક્ષુની ઘણી અપેક્ષા છે. જ્યારથી પરમ કૃપાળુ દેવનું ઓળખાણ થયું ત્યારથી પ્રભુના સમાગમ માટે પ્રભુ માર્ગને પ્રકાશે. હવે આ સમુદાયમાં કાર્યક્રમો થાય, જાહેરમાં આવે, અનેક લોકોને લાભ થાય, આવું પ્રત્યેક મુમુક્ષુના અંતઃકરણની અંદર આવી ભાવના હોય છે. પણ જ્ઞાનીઓ જાણતા હોય છે કે કેટલા પ્રમાણમાં શું કરવું. એ પોતાની દશા અનુસાર વર્તના કરતા હોય છે, મુમુક્ષુઓની અપેક્ષા અનુસાર નહીં. એ તો ગમે એટલી અપેક્ષા રાખે, ઉત્સાહ રાખે, ઉલ્લાસ રાખે, ભાવો શુભ હોય એની પણ ના નથી, પરંતુ જેમ થવું ઘટે તેમ જ થવું જોઈએ. કૃપાળુ દેવે અનેક વાર અનેક પત્રમાં લખ્યું છે કે માર્ગ કેવી રીતે પ્રકાશવો એ પણ જ્ઞાનીઓએ જણાવ્યો છે અને અમારા ધ્યાનમાં છે, માટે કે તમે કહો એના આધાર ઉપર અમે ન ચાલીએ. તમે તો મોહને વશ કહેતા હો, તમારા કહેવા પાછળ તો શું હોય કોને ખબર છે. જ્ઞાનીઓ પોતાની જે ભૂમિકા છે એ છોડીને આગળ વધેલી અને વધે એ બધા આવા બધા કુદેવો કુગુરુઓ છે કે પોતાની ક્ષમતા નથી અને એવો માહોલ નથી અને વાત વિતરાગતાની કરવી. એટલે કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે મોહમાં વર્તન કરવું અને નિર્ગ્રંથ જેવો ઉપદેશ આપવો, આ વાત પરમાર્થ માર્ગમાં સુસંગત નથી. આપણને ગમે ન ગમે, બને વ્યક્તિગત કોઈની એવી માન્યતા હોય પ્રમાણે કંઈકને લાભ થાય ને આમ થશે ને તેમ થશે ને, અરે આ ક્યાં રાજકારણ હતું કે જાહેર સભાઓ કરવી. કોઈને લાભ થાય ન થાય એ એની યોગ્યતા ઉપર આધાર છે. એટલે અહીંયા કહે છે કૃપાળુદેવ સ્પષ્ટ લખે છે, હમણાં આશ્રમ મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી, એ ગૃહસ્થાશ્રમમાં છે. અને લોકો કહે છે કે હવે થઈ જાઓ સંન્યાસ. જ્ઞાનીઓ જ્ઞાનને જાણે છે, એમ કર્મના જ્ઞાનને પણ જાણે છે, કર્મનો હિસાબ જાણે છે. એટલે કે છે અમારા સમાગમનું તમે અવશ્ય જણાવ્યું એ હિતસ્વી છે, એ વાત સાચી છે, પણ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. કેટલી સ્પષ્ટ, કેટલી નિખાલસ વાત આ વાક્ય વાંચીને કૃપાળુ દેવની તો આ દશા સમજવા જેવી છે કે આવો પરમ જ્ઞાની પણ એમ લખે કે એ દશાનો યોગ આવે તેમ નથી. હજુ અમારે આ બધું વેદવું પડશે, હજુ આમાંથી પસાર થવું પડશે. માર્ગની જાણકારી છે પણ કેમ પ્રકાશો એ અવસ્થા હજુ નથી. લખ્યું છે કે ધર્મ સ્થાપવાનું માન મોટું છે અને સ્થાપવો હોય તો એટલી ક્ષમતા અમારામાં છે, સામર્થ્ય છે, પણ સામર્થ્ય છે એટલે દશા નથી. આ વાત આપણને પકડાય તો આ પુરુષ ઓળખાશે, નહીં તો નહીં ઓળખાય. આપણે આમને વયા જ બફમમાં રહેશું અને બીજા કરતા હોય એની અનુમોદના કર્યા કરશું, આમ કરશે ને તેમ કરે છે ને આનું કેવું છે ને કેટલા છે, એ બધું મુખ તડકે. હવે તું તારું કરને, અત્યારે જે માર્ગનો રહસ્યો છે એ સમજીને આગળ વધી. એટલે કે છે કે દશાનો યોગ આવે તેમ નથી. એ 193માં માત્ર મુમુક્ષુઓની ઉભરતી ભાવનાને ઉપશમ આપ્યો છે અને પરમાર્થ માર્ગનું રહસ્ય પણ અંદર અંતર્ગત એમને સૂચવ્યો છે. માત્ર બે ચોપડા વાંચી લીધા અને બગલમાં ઘાલીને વચનામૃતિને ચારે બાજુ પોતાની જાતને જ્ઞાની કેવડાવવી એવો આ માર્ગ નથી વિતરાગનો. અહીંયા શાસ્ત્ર જ્ઞાનને પણ જ્ઞાન નથી કીધું, પૂરક છે. જ્ઞાનમાં ઉપકારી છે પણ જ્ઞાન નથી, કેમ કે એ શાસ્ત્ર જ્ઞાનમાં પણ શાસ્ત્રનો મર્મ પકડવો જોઈએ, એનું તાત્પર્ય જાણવું જોઈએ, એનો ઉદ્દેશ અને હેતુ જાણવો જોઈએ. શાસ્ત્રમાં હેતુવાદ શબ્દ છે, આપણે તે આગમમાં હેતુવાદ જાણવો જોઈએ. માત્ર આપણા શબ્દોનું ડિક્શનરી જ્ઞાન હોવાને કારણે જો કોઈને જ્ઞાની માનીએ કે આપણે પણ જ્ઞાની છીએ એમ જાણીએ, તો એના જેવો એકે દોષ નથી, આત્મવંચના નથી, આ છેતરપિંડી છે. જાત સાથે, અન્ય સાથે. એટલે 193નો પત્ર તો એક જ લીટી છે, બે લીટી વાત સમજવાની, પણ કૃપાળુ દેવ તો વાત મૂકે એટલે એમાં જ્ઞાની ઓછું બોલે ને ત્યાં રહસ્ય વધારે હોય. બહુ વિસ્તૃત લખ્યું હોય ને તો ઘણું કંઈક મળે આમાંથી, પણ જ્યારે સંક્ષિપ્તમાં લખ્યું હોય ને ત્યારે એમ થાય કે એણે આ વચન શું કામ લખ્યું છે. અને એમાં જ્યારે આપણે જઈએ કે આટલી બધી શક્તિ સામર્થ્ય હોવા છતાં આ પુરુષ કેમ પાછો વળે છે અને બીજા તો દોડાદોડી કરે છે ને, આપણને તેમ જ લાગે છે કે એ બધા સાચા છે. કેટલો બધો પ્રભાવ કરે છે ને કેટલી ધર્મની પ્રભાવના કરે છે, આપણને કાંઈ ખબર નથી ધર્મની પ્રભાવના એટલે શું. અજ્ઞાન ફેલાવે છે કે જ્ઞાન ફેલાવે છે, સત ફેલાવે છે કે મિથ્યાત્વ ફેલાવે છે, કોને ખબર છે? આપણે જજમેન્ટ કરીશું. આપણે લૌકિક દ્રષ્ટિએ ચાલનારા છીએ. જ્યાં ચિંતનનો અભાવ છે ત્યાં લૌકિક દ્રષ્ટિ છે. સુપરફ્લુઅસ, સપાટી ઉપર વિચાર કરનારા છીએ આપણે. ગૂઢ તત્વ જે મેળવવું જોઈએ ચિંતન દ્વારા એ નથી આવતું. એટલે હૃદય પ્રદીપના ગ્રંથમાં ચિરંતનાચાર્યજીએ જે ત્રણ વસ્તુ કીધી ભૂલવા જેવી નથી. પહેલું એણે કહ્યું કે મનનું શુભ ભાવનાઓમાં લીન થઈને રહેવું એના જેવો કોઈ યોગ નથી. મનનું શુભ ભાવનાઓમાં લીન થઈને રહેવું એના જેવો કોઈ યોગ નથી. અને તત્વની વિચારણા અને ચિંતન જેવું કોઈ જ્ઞાન નથી. તત્વની વિચારણા અને ચિંતન એના જેવું કોઈ જ્ઞાન નથી. અને સમાધિ સુખ જેવું કોઈ સુખ નથી. સારા, સમાધિ સુખ જેવું કોઈ સુખ નથી. અને કોઈ પદાર્થથી આવું સુખ મળે નહીં. આ અંતર્મુખ થાય, પોતાના ચિત્તની સ્થિરતા કરે, નિર્વિકલ્પ થાય તો જ સમાધિ થાય, બાકી ન થાય. કેટલા સૂત્રો કોઈ વાર જ્ઞાની આપે, કેટલા અગત્યના હોય, કેટલા મહત્વના હોય, આપણી સાધનામાં એકાદું સૂત્ર પકડાઈ જાય તો પણ પરમાર્થ માર્ગની અંદર આપણે ઘણા આગળ વધી શકીએ. પણ સપાટી ઉપર છબછબિયામાંથી નવરા થાય તો, પણ જ્યાં સુધી છબછબિયાનું મહત્વ છે અને ચિંતનનું, ભાવનું, ગહનતાનું, ગૂઢતાનું હજુ મહાત્મ્ય ભાસ્યું નથી, ત્યાં સુધી જ્ઞાનીની વાણી ઉપર લક્ષ્ય થયો નથી, દ્રષ્ટિ આવી નથી. એટલે 193માં અંબાલાલભાઈ ઉપર લખ્યું છે અને અંબાલાલ જ સમજી શક્યા. આ પત્ર જો એમને આપ્યો જ કોઈ કે આમાં શું છે, કાંઈ નથી, જવા દો, આમાં કાંઈ છે જ નહીં, કંઈ કીધું નથી કૃપાળુ દેવ, કોઈ અમારે બહુ સારું. અંબાલાલને પૂછ્યું છે હવે, એને આ પત્ર મળ્યા પછી શું ભાવ થયો હશે તે, અને આમાં શું કામ સમાવેશ કર્યો, એને લખ્યું શું કામ પોતાની ડાયરીમાં, જવા દે. 192 એ પણ અંબાલાલભાઈ ઉપર જ છે. પણ જુઓ એમાં વિસ્તૃત વાત આવે છે, 1 2 3 4 બધી સુધી જુદી સરસ મજાની વાત આવે છે. કેવી રીતે મુમુક્ષુનું ઘડતર થતું હોય છે, કેવી કેવી દ્રષ્ટિ અપાતી હોય છે. આપણે તો ધર્મ પામવો અથવા સમજવો એટલે પૂછ્યું, સમય કઈ જાત્રા કરી આવ્યો, માળા ફેરવી, જાપનો નિયમ લીધો, આવું થઈ ગયું, તેવું થઈ ગયું, આ સિવાય આપણા મગજમાં કંઈ છે નહીં કે યોગ્ય દ્રષ્ટિ આવી, સાચી તત્વની વિચારણા થઈ, તને વિચાર કરતા આવડ્યું. આ ધર્મની યોગ્યતા છે, પારમાર્થિક યોગ્યતા આ છે. કેવળ ક્રિયાકાંડ ભાવ વિનાના, દ્રષ્ટિ વિનાના, હેતુ વિનાના, લક્ષ્ય વિનાના, ઓગ સંજ્ઞા, દેખાદેખી અને માત્ર મિથ્યા આગ્રહ, અમારા સંપ્રદાયનો ઝંડો ઊંચો રહેવો જોઈએ, વટ પડી જવો જોઈએ. અને લૌકિક વટની અંદર જન્મારા કાઢી નાખ્યા, આત્માનું કંઈ રૂડું થયું નહીં, કંઈ કલ્યાણ થયું નહીં. એક કહે છે, એક કોઈ એવી ઘટના બની હશે જેનો અહીંયા સ્પષ્ટ નિર્દેશ નથી. આપણે તો વાંચીને કંઈક અનુમાન કરી શકીએ. કૃપાળુદેવે અંબાલાલભાઈને અને ખંભાતના મુમુક્ષુને એમાંથી રોક્યા છે કે તમે જે કર્યું ને એ યોગ્ય નથી, પણ તમે જે કંઈ કર્યું છે એ ભક્તિ દશા અનુયોગે કર્યું છે એમ મને જણાય છે. બહુ ભક્તિનો ઉભરો આવ્યો હશે, બહુ ભાવ ચડ્યા હશે અને તમે આવું કંઈક કર્યું હશે, પણ એ કરવા જેવું નથી. એ નથી એ પાછળનું શું છે દોષ? એ કહે છે, કોઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી, એવું તમને છેવટના પત્રમાં જણાવ્યું હતું, અને છતાંય કર્યું. તમે ભક્તિ દશાથી કર્યું હશે પણ કરવું જોઈતું નહોતું. તો દેખી તો કારણ બીજું કંઈ નથી, શું ખોટું કર્યું છે? તો કંઈ નથી કીધું. કેવું રહસ્ય બતાવ્યું કે પૂર્વા પર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એવું નહીં કરો. આને શાસ્ત્રની અંદર મિથ્યાત્વના પ્રકાર કીધા છે. એક મિથ્યાત્વ, બીજું ગ્રહિત મિથ્યાત્વ, જુદા જુદા. એવું કંઈ ન કરો કે તમારા આત્માને આજ નહીં ભવિષ્યમાં પણ પ્રતિબંધ થાય. આજે તો જીવ પામી શકે એવી કોઈ શક્યતા નથી, પણ અનંતકાળમાં પણ એ સત્યને પામી નહીં શકે. એવી પ્રવૃત્તિમાં જો પડશે, એવી ક્રિયા કરશે, એવી શ્રદ્ધા એને પોષણ આપશે, તો એનું પૂર્વાપર એને ધર્મ પ્રાપ્તિ અસુલભ બનશે. કૃપાળુદેવના પત્રમાં, બે પત્રમાં આવે છે સુલભ બુદ્ધિપણું. એટલું બધું મહત્વનું છે, બહુ ઓછા જીવોનું એના ઉપર લક્ષ જાય છે. એક કહે છે, તમારું સુલભ બુદ્ધિપણું ટળવું ન જોઈએ, એનાથી બાધા ઉત્પન્ન ન થવી જોઈએ. જો સુલભ બુદ્ધિપણું ટળી જશે તો ભવિષ્યમાં તીર્થંકર મળશે ને તો પણ આપણું કલ્યાણ નહીં થાય. એટલે અહીંયા મુમુક્ષુને ટકોર કરે છે કે પૂર્વા પર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવાની અમારી આજ્ઞા હતી, અને કહ્યું હતું કે તમે આ અંગે કંઈ પણ તજવીજ કરશો નહીં, જરૂર પડશે તો જેમ તમને પૂર્વા પર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. એવું હશે તો તમને અસમાધિ ન થાય એવું કંઈક હું સૂચન કરીશ. કદાપિ તમે એટલું પણ ન કર્યું હોત તો આનંદ હતો. પ્રાયે એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને દુભાવવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે, એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે, આત્મસાધનરૂપ છે. આપણી કોઈ મિથ્યા માન્યતાથી કોઈ એવો દેખાડોને આડંબરને જબરજસ્ત કરીએ અને બીજા જીવોની લાગણી દુભાય, તો એ કહે છે, કેટલું સરસ વાત કરે છે કે એવા પ્રસંગમાં બીજા પ્રાણીને દુભાવવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે. હું એવી પ્રકારનું કરું કે જે લોક પ્રસિદ્ધની અંદર વાત સ્વીકાર્ય નથી, અને એવી પ્રકારનું કંઈ હું કરું કે જેથી જન સમુદાયની લાગણીને ઠેસ પહોંચે છે, અને આ મારી ભાવનાનો અતિરેક છે. એવું ન કરવાની કૃપાળુદેવ અહીંયા સૂચના કરે છે. કનકભાઈ ખ્યાલ આવે છે? ભીખુભાઈ સામાન્ય નહીં પકડાય તો એમાં કાંઈ આપણો દોષ નથી, પણ બહુ ગંભીર આ નિર્દેશ છે કે આવું કંઈક ન કર્યું હોત તો આનંદ હતો. તમે અમારું એટલું બધું બહુમાન કરી નાખો છો કે બીજાને ટીકાનું કારણ થાય છે, નિંદાનું કારણ થાય છે, શાસન ભોગવાય છે. શું આ તોફાન માંડ્યા છે? કોને બતાવવું તમારે? લક્ષ ક્યાં છે? બહારનું. આ કોઈ તમારી વ્યક્તિગત સાધના નથી, તમારે બહારનું લક્ષ છે તમારામાં. અને મારા ગુરુ મોટાને દેવ જેવો બનાવી દેવો ને આમ કરવું તેમ કરું, હાર ચડા મુગટ ચડાવવાના, કંઈક તોફાન જેટલા ન થાય એટલા કરીએ છીએ મુમુક્ષું. એને કારણે તેને બાકીના લોકોની અંદર લાગણીને ઠેસ પહોંચે છે. અરે આ શું કરી રહ્યા છે બધા? લોકો તમારા ભાવને સમજી શકતા નથી, અને તમારો અતિરેક એ જે પ્રચલિત જે કંઈ વસ્તુ સ્થિતિ છે એનાથી વધારે પ્રમાણમાં છે, સપ્રમાણ નથી. નિંદાનું કારણ થાય, ટીકાનું કારણ થાય. આપણા કોઈ વ્યવહારથી સત્પુરુષ નિંદાનું કારણ બને, સત્પુરુષ ટીકાનું કારણ બને, એ કોના હિતમાં છે? આ બધી વાતો બહુ સૂક્ષ્મ છે. આ મુમુક્ષુઓનું ઉપર આ સંયમની લગામ છે જ્ઞાનીઓની, અને આ વાત માત્ર કૃપાળદેવ અત્યારે લખે છે એમ નહીં, જયવીરાય સૂત્રમાં શું કીધું છે? હોઉ મમ તુહ પભાવવો ભયવમ ભવે નિવેયો મગ્ગા હણુસારિયા ઇઠફલ સિદ્ધિ. પછી લોક વિરુદ્ધ ચાવો, લોકની વિરુદ્ધ અમે કંઈ ન કરીએ કે જેનેથી લોક સમુદાયની અંદર વિરોધ થાય, અરે એની અંદર આવી લાગણીને ઠેસ પહોંચે, એવો વ્યવહાર અમે નહીં કરીએ, ભલે સાચો હોય, સત્ય હોય તો પણ. લોક વિરુદ્ધ ચાવો, લોક ધર્મ જે પ્રકારે ચાલ્યો આવે છે એની વિરુદ્ધ બહુજન લોકોની લાગણીને ઠેસ પહોંચે છે, એવું અમે નહીં કરીએ. હે પ્રભુ, આવી શક્તિ અમને તારા દર્શનથી આપ. આ માગણી છે, 13 માગણી કરી છે. જયવીરાય સૂત્ર પ્રાર્થના સૂત્ર છે, એમાં 13 પ્રકારની માગણી કરી છે શિષ્યએ પ્રભુ પાસે, ભક્તએ. એમાં એક માગણી આવી કરી, સાહેબ સાહેબ લોકોનું કરવું જે કરવું થવું એ થાય, મને શું કહો છો? ના, એ પણ નહીં. એ વૃત્તિ મોક્ષાભિલાષીને બહુ ઉપયોગી છે, આત્મસાધનરૂપ છે. આ આત્મસાધન કીધું, આત્મસાધન એ કે પોતાના કેટલાક કેટલાક પ્રકારના પરિણામો છે એને પણ સંયમમાં રાખવા. સમજો કોઈની વૃત્તિ ઉન્મત્ત થઈ ગઈ, કોઈ સરસ વાક્ય સાંભળ્યું, કોઈ એવા પુરુષનો યોગ થયો, કોઈ એવો પ્રસંગ બન્યો અને એ ઉન્મત્ત થઈ ગયો, તો ગાંડાની જેમ દોડવું ને દેકારો કરવો? સંયમ મારે. તને ભાવ આવ્યો છે વ્યક્તિગત, તારા ભાવોને તું સંયમમાં રાખ. ખોટી ગેરસમજ થશે, સત્પુરુષ નિંદાશે આ તારા ગાંડપણથી. કેટલાય આવું ગાંડપણ ઘણું કરે છે, અને એ થાય છે ત્યારે થાય છે. જો પરિણામ શું આવે છે, એને કોઈ કંઈક કહે છે કે જેની ભક્તિ વધારે પ્રમાણે કરે છે એની નિંદા થાય છે. કોની નિંદા થાય છે? એ પુરુષની થાય છે. તો સત્પુરુષની નિંદા થાય, એ ટીકાને પાત્ર બને? એવું તમારું વર્તન, એવો તમારો અતિરેક ભાવનાનો ગાંડા કાઢવાના જ્યાં હોય ત્યાં, દોડાદોડી કરવાની જ્યાં હોય ત્યાં? કેમ, સંયમ જેવી કોઈ ચીજ નથી? ભગવાનના દર્શન કરો, ભગવાન એમાં દોડવા દોડીને ગાંડ પણ શું છે, ખેલ ચાલશે નહીં. તમારા અંતકરણમાં વિરાજિત હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી. અભેદભાવે તો અનેક વાર બોલો છો, તો કેમ અભેદભાવ નથી આવતો? કેટલા પ્રસંગો બને છે એને કારણે થઈ છે, ભોગવાય છે, નિંદાય છે, માર્ગ નિંદાય છે, સત્પુરુષ વગોવાય છે, અને જન સામાન્ય એને પૂર્વાપર ધર્મની પ્રાપ્તિ અસુલભ બને છે. કે આમાં કઈ ઠેકાણો નહીં, આ તો બધો ખોટો માર્ગ છે. આ અસત્ય સત્પુરુષના કારણે થયું કે તારા કારણે થયું? આ રીતની અસમતોલપણું, એટલે કૃપાળુદેવ લખે છે કે આ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે. આગળ લખ્યું છે, આત્મસાધન રૂપ છે. જ્યારે કોઈ ભાવનો ઉદ્રેક હોય ને, ઉભરાય, ત્યારે ભાવને ભસી નાખવાથી આપણું કલ્યાણ ન થાય, પણ સમાવી દેવાથી થાય. સમાવી દેવી, અતિરેક થાય સમાવી દેવો, ઉદ્રેક થાય સમાવી દેવો. એ સમાવાથી બળ વધશે ભક્તિનું. જે પુરુષ પ્રત્યે આવો ઉદ્રેક થયો હોય એમાં પ્રદર્શન કરવાની જરૂર નથી, દોડીને એના પગ પકડી લેવાના, રોવાનું, નામ કરવાનું, તે એમાં તારું કલ્યાણ નથી, ઓલાનું નથી. જેને તું વેડગો છું એને તું વગોવો છે. પણ જો તું તારામાં સમાવી શકીશ, એની દશા સાથે અભેદતા સાધવાનો પ્રયત્ન કરી શકીશ, તો સત્પુરુષની સાચી ભક્તિ એના સત સ્વરૂપ સાથે અભેદતા સાધવાની છે. ભિન્ન રહેવામાં નથી, હું તમારા દાસનો દાસ છું, કાંઈ બતાવવાની જરૂર નથી. મોટે ભાગે સત્પુરુષોની નિંદા એના ભક્તોએ જ કરી છે. એટલે ઓશો રજનીશ આ જમાનાનો બહુ મોટો પ્રબુદ્ધ પુરુષ હતો, એણે એમ કીધું કે કોઈ મહાપુરુષ એ શાશ્વત એનું નામ રહેશે કે એની ચિંતા કરવાની જરૂર નથી, એના અનુયાયીઓ જ એને ખતમ કરશે, દુશ્મનોની કોઈ આવશ્યકતા નથી. એના એક અનુયાયીઓ બસ, બસ એને બે ચાર અનુયાયી ચેલકા મોકલી દો, શિષ્ય નહીં. શિષ્ય જિજ્ઞાસુ હોય છે, શિષ્ય આત્મકલ્યાણનો ઈચ્છુક હોય છે. મુમુક્ષુ એને કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, માત્ર મોક્ષ અભિલાષ, ભવનો ખેદ, આ મુમુક્ષુતાના લક્ષણ છે. પણ ચેલકાઓને તો આવું કાંઈ ન હોય. હું તો પડું ખાડામાં, ગુરુ પડતો તો એ પડે. એને બહુ લાંબો વિચાર હોતો નથી, લોક સંજ્ઞા સિવાય ક્યાંય નથી. એને એની ભક્તિનું પ્રદર્શન, એની ઉન્મત્તાનું પ્રદર્શન આ જ અધિક મૂલ્યવાન હોય છે એની આખી વૃત્તિમાં અને એની કૃતિમાં. પછી શું કે ભાવ આવી ગયા, આવા ભાવ આવે? આ ભાવનાનું વિધાયક સ્વરૂપ નથી, આ મુમુક્ષુતાના ભાવ નથી, આ ગાંડપણના ભાવ છે, આ માનસિક અસ્થિરતાના ભાવ છે, સંયમ નથી. બહુ સૂક્ષ્મ વાતો કૃપાળુ દેવના આ પ્રસંગોમાંથી આપણને સમજવા જેવી છે. એટલે અહીંયા એક બીજું કબીર સાહેબનું સરસ મજાનું પદનું આપ્યું છે, સતને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી, એવા મહાભાગ્ય કબીરનું એક પદ સ્મરણ કરવા જેવું છે. અહીં એની એક માથેની ટૂંક લખી છે, કરના ફકીરી ક્યાં દિલગીરી, સદા મગન મન રહેનાજી. શું કરવું જ્યારે કઈ થાય તો? કરના ફકીરી, ક્યાં મારે કઈ ભોગવવું છે, કઈ વસ્તુ જોઈ છે? સંસારના કોઈ પદાર્થ પ્રત્યે રાગ નથી, આ ફકીરીનો માર્ગ છે, ભોગ ઉપભોગનો નહીં. ક્યાં દિલગીરી, વસ્તુનો સંયોગ થયો, વિયોગ થયો, ક્યાં દિલગીરી? સદા મગન મન રહેનાજી, સંભાવમાં હંમેશા રહેવું. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ વંદે ચક્રી તથાપિ. અને આજ કોઈ ચીફ મિનિસ્ટર આવીને તારી કથામાં બેઠો, એમાં શું ઉલરસ? એને કથા એ કઈ સંબંધ નથી, એ તો તારી સતની કથામાં બેઠો છે, કાલે અસતની કથામાં બેસશે, એને શેની એરે સંબંધ છે? એને એના માન મરતબા સાથે સંબંધ છે, એને એના ચૂંટણીના ખેલ સાથે સંબંધ છે. તો કોઈ વાર એવી થાય કે હા, એને બહુ આમ આમ ભાવુક થાય, એ બીજે દી ક્યાં થયો તો ખબર છે, સાવ અજ્ઞાની હોય એને, એને ત્યાં ગયો તો અહીંયા 10,000 ભેગા થાય છે, ક્યાં વાંધો હતો એને? સંભાવ વંદે ચક્રી તથાપી ન મળે માન. ચક્રવર્તી નમસ્કાર કરે તો પણ, એટલે કહ્યું છે કે ઘોર ઉપસર્ગ કરનાર કમઠ પ્રત્યે પણ જેને દ્વેષ નથી, અને અત્યંત ભક્તિથી સતા સદા સદૈવ સેવા કરનાર ધર્ણેન્દ્ર પ્રત્યે જેને રાગ નથી, એવા હે તીર્થંકર વિતરાગ પરમાત્મા, તને અમારા નમસ્કાર. પત્રાંકના શીર્ષકમાં આપ્યું, 669. કેવું છે? કમઠે ધર્ણેન્દ્ર ચ સ્વચિતમ કર્મ કુર્વતી, પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ. સ્તુલ્ય બંને પ્રત્યે સમાન, ઉપસર્ગવાળા પ્રત્યે પણ સમાન, સેવા પ્રત્યે પણ સમાન. સાહેબ, તમને જ કાંઈ વિચાર છે કે નહીં, વિવેક છે કે નહીં? કમઠ અને ધર્ણેન્દ્ર બે સરખા? હા, મહાવીરને ગોસાળોના ગૌતમ બે સરખા. આ માર્ગ વિતરાગોનો છે. આત્મા આ લૌકિક ને જગતના ખેલથી દૂર છે, પર છે. એને શત્રુ મિત્રના ભેદ નથી. કૃપાળુદેવ લખે છે કે શત્રુ મિત્રનો હવે કંઈ ભેદ રહ્યો નથી. 255માં દશા બતાવે છે કે આ મારું અહિત કરે છે ને આ મારું હિત કરે છે. અરે, હિત ને અહિત બધું સમાન છે, લૌકિક છે ને જે છે, એ પારમાર્થિક તો કંઈ નથી. આ સમતાનું સૂત્ર પરમાર્થ અને લૌકિકતા, એને જેટલું કર્યું હોય લૌકિક દ્રષ્ટિકોણ, મારા મને હાર પહેરાવ્યો, મારા પગનું પૂજન કર્યું, પગ પખાયડા, લૌકિક છે. આટલું સમત્વ એ તો અપૂર્વ અવસરની ગાથાઓ સમજાશે, નહીં તો બધું નીકળી જવાનું ક્યાંય. કૃપાળુ દેવની અવસ્થા એણે પોતાની આંતરિક દશા અનેક પત્રોમાં આવી સૂક્ષ્મ રીતે પણ જણાવી છે, એ પકડાવી જોઈએ. આ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પછી જુઓ શિખામણ જુઓ, પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે, વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું. સમજાય છે આમાં કાંઈ વાક્યમાં? કોઈ વાત કાંઈ નથી, પતી ગયું, આગળ જવા દે. શું કીધું ભગવાને, કંઈ ખબર પડી? પરમાર્થ ચિંતા હોય વિષય તો જુદો જ છે, આપણને સદૈવ ચિંતા શેની? સવારથી સાંજ સુધી ક્યાં જવું, ક્યાં ન જવું, શું કરવું, શું ન કરવું, ક્યાં ગયા હોય તો કેમ રહેવું, કેમ નહીં, આ બધી ચિંતાનું સૂત્ર પરમાર્થ ચિંતા કે વ્યવહાર ચિંતા? અરે ધર્મ કરવો એમાં પરમાર્થ ચિંતા કે વ્યવહાર ચિંતા? વ્યવહાર ચિંતા. આ જવું જોશે ને, શિબિર આવી છે ને, આમ છે ને, તેમ છે ને, પછી આપણે નહીં જઈએ તો કેટલા લોકોને શું લાગશે ને? કઈ ચિંતાનું વેદન ચાલી રહ્યું છે? તું નો ગયો અને સરસ પરમાર્થમાં રહેતો હતો, તને મંજૂર છે? અરે હોય પોતે એવી રીતે લાગી ગયો હોય પોતાના વલણ અંદર, અને ત્યારે થયો છે સમય કે પહોંચવાનો છે, નથી જવું, હું આમાં જ છું, હું મારા ભાવમાં જ છું, મારે ક્યાંય જવાની જરૂર નથી. તો પરમાર્થ ચિંતાનો વિષય જુદો છે. અને કૃપાળુ દેવને સમગ્ર જીવન જીવતા ચિંતા શેની હતી, પરમાર્થની કે વ્યવહારની? રાત્રિ દિવસ પરમાર્થનું ચિંતન, 133 માજો કોક દિવસ પરમાર્થનું ચિંતન સૂચિત છે. નથી ખાવું ગમતું, નથી ભૂખ્યા રહેવું ગમતું, નથી બેસવું ગમતું, નથી ઊભા રહેવું ગમતું, નથી સૂવું ગમતું, નથી જાગવું ગમતું. તમે આમ એક એક જ્ઞાનીના વાક્યથી એની મનોવૃત્તિનું આપણે અભ્યાસ કરીએ કે પરમાર્થ ચિંતા એ સૂચિત છે. એ જો પકડાય તો પછી એણે કેટલી બધી સરસ વાત કરી છે આ કાળની અંદર મોક્ષ મળે એ માટે. એક પત્રમાં લખ્યું છે કે સત્પુરુષનો યોગ તો ત્રણેય કાળમાં દુર્લભ છે, પણ રાત્રિ દિવસ જેને પરમાર્થનું ચિંતન હોય એને સુલભ છે. બોલો, હળાહળ કળિયુગમાં તને સત્પુરુષનો યોગ સુલભ છે? છે ને 887. તને પરમાર્થ ચિંતન હોય તો સત્પુરુષ તારા આંગણે આવીને એ જાશે ક્યાં બીજે? અરે ક્યાંય શ્રદ્ધા, પણ હજી વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ માર્ગ પામવાનું સાધન છે. આ કીધી કીધી પકડાશે કે આ સાધન છે, આ ચિંતન વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું થાય. એટલે ધાર્મિક જે કાંઈ આપણે કરીએ છીએ એમાં પણ વ્યવહાર ચિંતાનું વેદન એ પ્રમુખ હોય છે. ખ્યાલ આવે છે? અને પછી કે 50 વર્ષથી આ ધર્મ કરું છું, પરમાર્થ ચિંતાનો ધર્મ કર્યો કે વ્યવહાર ચિંતાનો કર્યો? અને આટલા વર્ષ ત્યાં કરું છું તો મને ઉપાધિ નથી આપતા કે હું ધર્મ પુરુષ છું, બહુમાન નથી કરતા? આટલું આટલું અમે કાંઈ ઓછું કર્યું છે મંદિર માટે? આખું પોતાનું મૂલ્યાંકન વ્યક્તિત્વનું સેના આધાર ઉપર કર્યું? અને ચાલે છે લોક પ્રવાહમાં, દરેક વખતે અમુક અમુક સમયે એક એક પ્રવાહ હોય છે. હમણાંનો પ્રવાહ છે એ બહુમાનનો પ્રવાહ છે. એક એક જ્ઞાતિ, નાની નાની કાંઈ ઠેકાણા જેના નથી એ જ્ઞાતિ રત્નને, ફરાણું ઢીકણું સમાજ રત્નને, આનું બહુમાનને, તેનો એક કાર્યક્રમ મળી ગયો, મોટા થવાનો, દેકારો કરવાનો, લૌકિક વ્યવહાર જાળવવાનો. હવે એનું શું ભલું થવાનું છે? ઓલાનું હાર પહેરી લેશે, 2-5 રૂપિયા આપશે એની અંદર ખર્ચના. પણ દરેકે દરેક જુઓ, પેપરમાં વાંચું તો આપણને એમ થાય કે આ બહુમાનનો વિષય તો જુઓ, માત્ર જ્ઞાતિ છે, આની અંદર આમ છે, આની અંદર આટલા છે, આ 12મું ધોરણ આવ્યું, એના તારલા, તેજસ્વી તારલા, ધૂળ તેજસ્વી તારલા ક્યાંક રખડતો હશે. પણ અત્યારે પ્રવાહ છે. પ્રવાસ એટલે પછી પ્રવાહ ખેંચી જાય, બધે ધર્મસ્થાનકોમાં પણ ખેંચી જાય ને, એટલે પછી શ્રાવકોના બહુમાન થાય. સંઘ રત્ન, શાસન રત્ન, અરે સેના રત્ન પણ શું મંડ્યા છો. આ આત્મા જેવી કોઈ ચીજ હજી જેને પ્રાપ્ત થઈ નથી, સ્વરૂપનું જેને ભાન નથી, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નિશ્ચય. અને આના શું સન્માન, શું આપણે કરવાનું છે. અને એ બાયો પવન લાગે એટલે સાધુઓ સુધી પહોંચે. બધા સાધુમાંથી એકેય સાધુ આપણો આવા ઇલકાબ વિનાનો ન હોવો જોઈએ, બોલો. એટલે ગોતી ગોતીને કાઢે. ઓલા સુશાંત મુનિ છે, આપણે કોઈની વ્યક્તિગત નથી સમજવા માટે, કે ઝારખંડ રત્ન. હવે ઝારખંડના આદિવાસીને આ સુશાંતાને શું સંબંધ? તો જ્યારે ત્યારે લખે ઝારખંડ રત્ન. અરે આ એક મુનિ છે વિતરાગ માર્ગનો, એથી વિશેષ શું તમ માંડ્યું છે? એક એક સાધુની પાછળ આવા એટલા ઇલકાબ, જેમ પદ્મભૂષણ વિભૂષણ આપણે અત્યારે સરકારમાં આવેલું છે બધું દીધા કરે છે, એમ ધર્મ સંસ્થાઓમાં આવો પ્રભાવમાં આપણે દોડીએ? સાધુઓ દોડાય, વિતરાગી સાધુ, એના પાછા સમારંભ થાય કે સરકારે અમારું બહુમાન કર્યું. પહેલા બહુમાન કરાવે અને પછી એના બહુમાન થાય. આ એક પ્રકારની આવી કેવી મિથ્યા પરંપરા છે. આવા સંસ્કારો પૂર્વાપર પણ ધર્મ પ્રાપ્તિ થવા ન દે. પૂર્વાપર પણ ધર્મ પ્રાપ્તિ થવા ન દે. આ જ્ઞાની પુરુષ આવું લખતા હશે કેટલી કરુણા હશે ને, કે અરે આ જીવ મોક્ષ માર્ગને નિકટ આવ્યો છે અને આવા લફડામાં પડ્યો છે. બહુમાન કરવામાં એમની 25 વર્ષની સેવા, 30 વર્ષની શેની સેવા? પણ માન તો ખરું જ. એટલે અહીંયા સરસ લેખે છે પણ કૃપાળુદેવનું આ વાક્ય, કે વ્યવહાર ચિંતનનું અંતરથી વેદન ઓછું કરવું. જો આપણી સાધનાનું સ્વરૂપ કે વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, એ એક માર્ગ પામવાનું સાધન. આ સમજાય? બીજા સાધન તો સમજાય, સિદ્ધિ યોગ કરવો, આ તપ કરવું, વર્ષી તપ કરવા, આમ કરવું, એ બધું સમજાય. આ સમજાય? આ શ્રીમદ રાજચંદ્ર કરવું પછી નથી સમજાતું જ નથી. જો સાચો મુમુક્ષ હોય ને પકડાઈ જાય તો આમાંથી એકદમ ખસી જાય. કેટલા મિથ્યાત્વ આમાંથી ખસે. એટલે આગળ કહ્યું કે ધર્મના રૂપે મિથ્યા વાસનાઓથી આ જીવ બહુ બંધાયેલો છે. ધર્મના રૂપે મિથ્યા વાસનાઓ, શબ્દ પ્રયોગ તો જુઓ. ધર્મના નામે નહીં હો, ધર્મને રૂપે. એ પુરુષનો એક પત્ર છે 449માં. પછી તો એવું છે ને કે આ વાંચવાનું જ છોડી દે છે, મૂકી દો કે નથી કરવું. નહીં, ઓલું જેને પ્રાપ્ત કરવું એને યમ નિયમને ગૌણ કરવા. 401 સરસ, બરોબર છે. પત્રાંક 491. સરસ. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય, જો વાંચજો, સર્વ દુઃખથી મુક્ત થવું એટલે મોક્ષ સ્વરૂપ પ્રાપ્તિ, કર્મથી મુક્ત, તે પુરુષે આત્માને ગવેષવો. ક્રિયાકાંડ બીજા ક્યાં, એ નહીં, આત્માને ગવેષવો. અને આત્મા ગવેષવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો, તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. આત્મભાવ એટલે શું? મારા પણ મમત્વ ભાવ. સંસાર તરફનો આત્મભાવ એટલે મમત્વ ભાવ, સંસાર પ્રત્યેનો. એટલે આત્મભાવ એટલે એ મારાપણું જે છે, ઓમ ને મમત્વ, એ ત્યાગવું. આગળ જે લખ્યું છે ને, જીન થઈ જીનવર જે આરાધે તે છે, એમાં જીનવર થઈને એટલે સંસાર પ્રત્યેથી આત્મભાવથી નિવૃત્ત થવું, અને પછી ભગવાનની આરાધના કરવી, ઉપાસના કરવી, તે સહી જીનવર હોવી. કૃપાળુ દેવે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. સૂત્રો તો આમ જ પડ્યા છે બધા, ભરી ભરીને રત્નો છે. પકડાય તો સમજાય તો. અહીંયા કહે છે કે આત્માને ગવેષવામાં યમ નિયમોને અપ્રધાન કરવા આગ્રહ છે, એ અપ્રધાન કરવો, ક્યારેક ગૌણ કરવો પડે તો કરી નાખવો. એ આત્મસાધન છે. વ્યવહાર ચિંતારૂપ જો આવો સાધન આગ્રહ હોય, વ્યવહાર ચિંતારૂપ, તો એને જવા દેવો. તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કહ્યું છે, કર્યું છે, તે એક વિષય જુદો છે. તથાપિ વિજ્ઞાન છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પર અત્રે લખી વાળવું, અમે યોગ્ય વ્યવસ્થા કરીશું. અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે તે નિષ્કારણ પરમાર્થ છે, એ વિષય વારંવાર જાણી શકવા યોગ્ય છે. અમારો પરમાર્થ કેવો છે? નિષ્કારણ, નિષ્કામ અને નિષ્કારણ, આ જ્ઞાનીની વિતરાગી કરુણાનું સ્વરૂપ. કરુણા લૌકિક પણ હોય અને કરુણા પારમાર્થિક પણ હોય. વિતરાગી કરુણા એ જીવના સ્વભાવનો અંશ છે. નૈવાદની અંદર ખૂંચેલા લોકો આ કરુણાને મોહનું સ્વરૂપ ગણે છે, કેમ કે કરુણા હંમેશા પર પ્રત્યે થાય, એટલે પર છે એ આખો આત્માથી જુદો છે અને મિથ્યાત્વ ગણે છે. આવું તો કેટલું આપણને આ એકાંતની અંદર આવું જાણવા મળે, કોણ માથાકૂટ કરે. જ્ઞાની પુરુષોએ શું કહ્યું છે કે એમને કરુણા છે અને એમની કરુણા નિષ્કારણ છે. આગળ પણ એને એ 331માં સંસારગત વાલપુરનું કહ્યું છે, એમાં પણ એવું કહે છે કે આ વાત ત્રણેય કાળ વિશે અવિસંવાદ જાણી અને નિષ્કારણ કરુણા તે લખી છે. કરુણા હમ પાવત હૈ તુમકી, રાગ છે તો નિશ્ચય નહીં માં જશે, કરુણા રાગ છે. અને આપણે કહીએ ભગવાનને કે કેવળ કરુણા મૂર્તિ છો, દિનબંધુ દિનનાથ, એ રાગી પુરુષ છે, એ રીતે એની સ્તુતિ કરવામાં આવે છે. સમજ નથી, શબ્દો પૈકડા છે, ભાવ નથી. એટલે કે છે નિષ્કારણ પરમાર્થ છે. તથાપિ કંઈક સમવાય કારણની ન્યૂનતાને લીધે અધિક કરી શકાતું નથી. સમવાય કારણ પૂર્વ કર્મ ઉદયમાં છે, પાંચ સમવાયથી જ જીવ પરિપૂર્ણ સિદ્ધતા સિદ્ધ કરે છે, પરિપૂર્ણતા. એ આપણને શાસ્ત્રમાં પાંચ સમય કહે, પોતાનો સ્વભાવ તથા ભવિતવ્ય, કાળ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ. આ પાંચેય સમવાય પરસ્પર અવિરોધ રહેવા જોઈએ અને ત્યારે એ વસ્તુ કાર્ય સિદ્ધ થાય છે. કૃપાણુદેવે આની અંદર દ્રષ્ટિ આપી છે કે જેમ બધાએ કર્મ બંધનમાં રહ્યા પણ મુખ્ય મોહનિયા, મોહનિયાને તો છોડી દઈશ, બાકીના કર્મ બધા લાઇનમાં આવી જશે, તેમાં મુખ્ય મોહનિયા. એમ પાંચ સમવાયની અંદર બાકીના સમવાય તારા વશમાં નથી. કાળ લબ્ધિ, નિયતિ એ બધું તારા વશમાં નથી. પૂર્વકર્મ તો શું? પુરુષાર્થ વશમાં. પુરુષાર્થ કરશો તો કે કાળ લબ્ધિ ક્યારે પાકે? તો કે પુરુષાર્થ કર ત્યારે. ભવિતવ્યતા ક્યારે થશે? તો કે પુરુષાર્થ કર ત્યારે. પૂર્વકર્મ ક્યારે ખપશે? તો કે પુરુષાર્થ કર ત્યારે. કૃપાળુદેવે આવા સૂત્રોના સૂત્રો કાઢીને આપણને આપ્યા છે. એટલે કે છે, અત્યારે અમારાથી કંઈક અધિક કરી શકાતું નથી. અમે હાલ કંઈ પરમાર્થ જ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં, કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. જો જ્ઞાનીની ભક્તિ ઇચ્છતા હો તો જ્ઞાનીને બાધા થાય એવું ન કરાય. આ ભક્તનું લક્ષણ છે, શિષ્યની આ એક યોગ્યતાનું અંશ છે કે જ્ઞાનીને કંઈ પણ પ્રતિકૂળતા થાય, બાધા થાય આપણા થકી, આપણા વ્યવહાર થકી. મારા ગુરુ બહુ જાણે છે, ભવિષ્યનું જાણે છે, આમ કરે છે ને તેમ કરે, આવા તો મલાવા કર અને પછી ગુરુનો લો કેળો ન મૂકે તો એને પ્રતિબંધ કોણે ઊભો કરાવ્યો? ચારે બાજુ ગજારા કરીને, હવે પોતે કંઈ કરતો નથી આવા ગુરુ મળ્યા પછી, બસ વધારે એનું બસ ઘણાને પ્રચારમાં જ રસ હોય છે, કરવામાં નહીં, પ્રચાર જ કરે ચારે બાજુ કેવા છે શું આમ છે. પણ એ બધું બરોબર છે, તે એનું મહાત્મ્ય તને વેદન છે, પરમાર્થના વેદન છે, તો વ્યવહારમાં ક્યાં કરસ તું એનું વેદન? અને એનું પરિણામ શું આવે છે? જ્ઞાનીને પ્રતિબંધ થાય છે. સરસ કલ્પસૂત્રની અંદર વાતો આવે થોડી ઝીણી ઝીણી કે ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે ભગવાનના અંગ ઉપાંગે બધા લોકોએ બધી એનું પૂજા કરે અને વાસુદેવને બીજું ત્રીજું દેવદેવીઓએ બધા તે વખતનું જે કાંઈ હોય એનું અતિશય હતું કે એનું પરિણામ શું આવ્યું? તો કે ભગવાનને મચ્છરોનો ડાંસ વધી ગયો, ઉપદ્રવ વધી ગયો. એવું ચંડકોશિયા માં આપ્યું કે ચંડકોશિયો એકદમ ભગવાનની આજ્ઞામાં જ્ઞાન પામ્યો એટલે એકદમ પડ્યો, પછી સડવાળ પણ ન કરે, કોઈને વેરભાવ ન રાખે, દંશ ન આપે, લોકોએ પૂજા કરવાની શરૂ કરી તો પૂજાની અંદર ઘી ચોપડું, ફૂલ ચડાવ્યા, કેસર લગાવ્યું, તો થયું શું? તો કે કરોડો કીડીઓ એની ગંધથી ખેંચાઈ આવી અને ઓલાને ફોલી નાખ્યું, ઉપસર્ગ આવ્યો, ઉપદ્રવ થયો. એટલે ઘણીવાર જ્ઞાની લખે છે કે અમારું કથન કીર્તિત કરશો નહીં, અમને પ્રતિકૂળ જેવું છે, તમે અમારો મહિમા ગાઓ એમાં અમને કંઈ સાધનામાં બળ મળે એમ નથી, ઉલટાનું પ્રતિકૂળ જેવું છે. તમે જેવો સમજ્યા છો, હવે જો તમે મુમુક્ષો ખરેખર અમને સમજ્યા હો તો માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષના ચરિત્રનું મનન રાખજો. વિષય પ્રસંગે અમને પૂછજો. સત્શાસ્ત્રને અને સત્કથાને તેમજ સદવ્રતને સેવજો. જ્યાં સુધી અમારી અનુકૂળતા નથી ત્યાં સુધી તમારો સાધનાનો ક્રમ આ છે, આવું ખંભાતના મુમુક્ષુઓએ પ્રભુને બોધ આપ્યો. વિશેષ લખે છે પણ કેવું સહી કેવી છે? નિમિત્ત માત્ર. આ સનાતન સત્ય કહેનારા અમે તો તમને નિમિત્ત છીએ, અમે કંઈ કહેતા નથી. કેટલા કૃપાળુદેવ એના બોધથી નિર્લેપ છે એ પકડાય છે. કેટલીક વાર આપણને આપણા અભિપ્રાયનો કેટલો આગ્રહ હોય છે અને પછી વ્યાખ્યા પૂછે, સાહેબ સ્વચ્છંદ એટલે શું? તો કે તારી સાચી માન્યતામાં પણ મારી માન્યતા છે એ સ્વચ્છંદ. માન્યતા સાચી, વિશેષ અવસર.